છર પરે સત્કર્મનો પાયો શું રચાશે? જાંબુ કહેથી કોલસા તારા શું વેચાશે? ગોદાવરીમાં સ્નાન કરીને રામ પોતાની પર્ણકુટીમાં પાછા ફરતા હતા. એવામાં એક વંચરબાઈની તેમના ઉપર નજર પડી. રામને જોઈને બાઈ વિચારમાં પડી ગઈ કે કોણ હશે આ, ક્યાં રહેતા હશે. બાઈ રામની પાછળ ગઈ. એણે એમની પર્ણકુટી જોઈ લીધી. એક દિવસ રામ પર્ણકુટીમાં બેઠા હતા અને લક્ષ્મણની સાથે વાતો કરતા હતા. એવામાં પેલી વંચરબાઈ આવીને રામની સામે ઊભી રહી. રામે તેની સામે જોઈ પૂછ્યું, તું કોણ છો બાઈ અને અહીં કેમ આવી છે? બાઈએ સામો રામને પ્રશ્ન કર્યો, પહેલો તું કહે કે તું કોણ છે અને અહીં શું કરે છે? રામે કહ્યું, અયોધ્યાના રાજા દશરથનો હું પુત્ર છું. મારું નામ રામ, આ મારો નાનો ભાઈ લક્ષ્મણ અને આ મારી પત્ની સીતા. અમે પિતાની આજ્ઞાથી આ વનમાં રહેવા આવ્યા છીએ. હવે તું કોણ છે તે કહે. તે બાઈએ હસીને કહ્યું, બસ આટલી જ તમારી ઓળખાણ? હું દશરથનો દીકરો અને મારું નામ રામ, પતી ગયું. ઠીક જી, હવે મારી ઓળખાણ સાંભળો. મારું નામ સુરપણખા. કા? હં, એવું ગાલ ભરાઈ જાય એવું નામ છે ને. લંકાધિપતિ મહાસુરવીર રાજા રાવણ મારો ભાઈ થાય, એના જેવું બાજતા દુનિયામાં કોઈને ના આવડે. મારો બીજો ભાઈ કુંભકર્ણ, એના જેવું ઊંઘતા દુનિયામાં કોઈને ન આવડે. અને ત્રીજો ભાઈ વિભીષણ, એના જેવો ઓછો દિલનો દુનિયામાં કોઈ નહીં હોય. એવા ભાઈઓની હું બેન. મારું નામ શૂરપણખા, પણ મારા ભાઈઓ કરતાંય હું જબરી હોંકે. મેં રાજનીતિનો પાકો અભ્યાસ કર્યો છે. અહીં જનસ્થાનમાં રાવણના લશ્કરની છાવણી છે. આ આખું વન મારા અધિકારમાં છે. હું ફાવે ત્યાં ફરું અને ફાવે તે કરું. મને કોઈ રોકી ટોકી શકે નહીં. રામે કહ્યું, તમારો પરિચય સાંભળી અમને બહુ આનંદ થયો. હે કલ્યાણી, તમે સમજુ છો. હવે બીજું કાંઈ કામ ન હોય તો આપ અહીંથી સીધાવી શકો છો. સુરપણખાએ કહ્યું, પણ કામ ન હોય તો ને? પણ મારે તો કામ છે, ઘણું અગત્યનું કામ છે. એટલા માટે જ તો હું તને ચાહીને મળવા આવી છું. રામે કહ્યું, એવું શું કામ પડ્યું મારું? સુરપણખાએ કહ્યું, એ જ કે હું તને પરણવા માંગુ છું. એકદમ આ શબ્દો સાંભળી સૌ ચમકી ગયા. સીતાને આખા શરીરે ધ્રુજારી વ્યાપી ગઈ. રામે કહ્યું, તું જાણે છે કે હું પરણેલો છું, માટે હવે અહીંથી વિદાય થા. સુરપણખાએ હસીને કહ્યું, જાણ્યું તું કેવો પરણેલો છે તે. આ સીતાને ને, ઓહો, એનામાં રૂપ જ ક્યાં ભર્યું છે. નથી નાકનું ઠેકાણું કે નથી આંખનું ઠેકાણું, નથી વાનનું ઠેકાણું કે નથી શરીરનું ઠેકાણું. મારી એક થપ્પડની છે. આ સાંભળી લક્ષ્મણથી ન રહેવાયું. તે બોલી ઉઠ્યો, એ તારી એક થપ્પડની છે કે તું એમની એક થપ્પડની છે, એની ચર્ચા કરવાનો અત્યારે વખત નથી. અત્યારે તો આપ સીધાઓ, પણ રામને સાથે લઈને. હું વનની રાણી અને રામ વનના રાજા. તારું નસીબ ઉઘડી ગયું સમજ. આ ઢંગઢળા વિનાની બૈરીના પંજામાંથી તું હવે છૂટ્યો. રામે જોયું કે મોહમાં ફસેલી આ બાઈ સમજાવી સમજવાની નથી, એટલે મસ્કરી કરીને એની શાન ઠેકાણે લાવવાનો એમણે વિચાર કર્યો. તેમણે કહ્યું, હે કલ્યાણી, સાંભળ, તું મને પરણવાનું કહે છે, પણ મને પરણીને તો સુખી નહીં થાય, કારણ કે તારે હંમેશનું શોકનું સાલ રહેશે. એના કરતાં આ મારો ભાઈ લક્ષ્મણ જે અત્યારે એકલો છે એને તું અરજ કર. સુરપણખા તરત લક્ષ્મણ તરફ ફરી અને બોલી, તારું નસીબ ઉઘડી ગયું લખમણા, હું રાણી અને તું રાજા. સાંભળી ક્રોધથી લક્ષ્મણનું આખું શરીર સરગી ગયું, પણ મજાકને આગળ લંબાવીને તેણે કહ્યું, અરે રૂપવતી, તું મને રાજા થવાનું કહે છે, પણ હું તો આ મારા મોટા ભાઈ અને ભાભીનો દાસ છું. મારી સ્ત્રી થઈને શું તારે રાણી મટીને દાસી થવું છે, ગુલામડી થવું છે? સુરપણખા તરત પાછી ફરી રામની સામે જોઈ બોલી, અલ્યા રામ, હવે તો તું જ મને પરણ. આ સીતુને લીધે તું મને ના કહેતો હોય તો હમણાં જ હું એનું કાસર કાઢી નાખું છું. જો કંઈ એણે ભવા ચડાવ્યા અને દાંત કચકચાવ્યા અને બીજી જ પરે પોતાના લાંબા પીણા નખ વડે સીતાને ચીરી નાખવા એ દોડી. રામે જોઈ લીધું કે હસવામાંથી કશું થવા પર વાત આવીને ઊભી છે. મસ્કરીથી પણ આ બાઈને ભાન આવ્યું નહીં, કારણ કે મસ્કરી એ સમજી શકી નથી. આથી એની શાન ઠેકાણે લાવવાનો હવે એક જ ઉપાય રહ્યો, દંડ. પણ સ્ત્રીનો વધ થાય નહીં, તેથી તેમને લક્ષ્મણને ઈશારાથી આજ્ઞા કરી કે એના નાક કાન કાપી નાખો. તરત જ સીતાની ઉપર ઘસી આવતી સુરપણખાની સામો લક્ષ્મણ કૂદી પડ્યો અને મ્યાનમાંથી તલવાર કાઢી એના નાક કાન કાપી નાખ્યા. સુરપણખા ચીસ પાડી ઉઠી, એના નાક કાનમાંથી લોહીનો ધોધવો છૂટ્યો. કપાયેલા નાક કાન ખોરામાં લઈ રામ લક્ષ્મણને લાખ લાખ ગારો દેતી એ ત્યાંથી ભાગી છૂટી. સુરપણખા જનસ્થાનમાં આવેલી રાવણની છાવણીમાં ગઈ. છાવણીનો સેનાપતિ ખર નામે હતો. સુરપણખાએ પોતાના કપાયેલા નાકકાન દેખાડી રામની સામે લડવાને એને ઉશ્કેર્યો, પણ રામની સામેની લડાઈમાં ખર એનો ભાઈ દુષણ અને એમની આખી સેના હણાઈ ગઈ. આ જોઈ સુરપણખા વધારે ઉશ્કેરાઈ, તે લંકા ગઈ અને ભરી સભામાં રાવણની સામે જઈને ઊભી અને ક્રોધ કરી બોલી, અરે રાવણ, અત્યારે તારા રાજ્યનો અને તારો નાશ થઈ રહ્યો છે, પણ તેનું તને કંઈ ભાન નથી. જનસ્થાનમાંથી તારી લશ્કરી છાવણી સાફ થઈ ગઈ છે, પણ હજી તને તેના ખબર પણ મળ્યા નથી. આવી તારી રાજ્ય વ્યવસ્થા છે, છતાં તું અભિમાનમાં ફૂલ્યો ફરે છે, મનથી પોતાને મોટો માને છે અને આવતા ભયને ઓળખતો નથી, પણ તને સ્થાન ભ્રષ્ટ થતાં વાર નહીં લાગે. પછી તારી કિંમત લાકડા છાણા કે ધૂળ જેટલી પણ નહીં હોય. રાવણે કહ્યું, પણ થયું છે શું? એ તો કહે, તારા નાકકાન ક્યાં ગયા? સુરપણખાએ કહ્યું, હાય રે, હજી તો પૂછે છે કે તારા નાકકાન ક્યાં ગયા, ક્યાં ગયા તે કપાઈ ગયા. દંડક વનમાં બે છોકરા અને એક છોકરી આવી છે. મારા મનથી કે છોકરી ડાહીને રૂપારી છે, તે મારા ભાઈ રાવણના ઘરમાં શોભે એવી છે, એટલે હું ગઈ તારું ભલું કરવા. પણ છોકરીનો ધણી ભારે અદેખો, એણે નાનાને ઈશારો કર્યો એટલે નાનાએ મારા નાક કાન કાપી નાખ્યા. હાય રે, હું ક્યાં તારું ભૂલું કરવા ગઈ? રાવણે પૂછ્યું. પછી સુરપણખાએ કહ્યું, પછી શું? પછી એ રામ અને લક્ષ્મણે ખરને માર્યો, દુષણને માર્યો ને આખી સેના જનસ્થાનની સેનાને સુવાડી દીધી. શું કહે છે? ખરું કહું છું. અને રામ લક્ષ્મણ હજી મસ્તાના હાથીની પેઠે વનમાં ફરે છે અને સીતા પણ એમની સાથે હિંમતથી ફરે છે. રાવણ વિચારમાં પડી ગયો. તેણે સભા બરખાસ્ત કરી નાખી. સીતાનું હરણ કરી લાવવાનો તેણે નિશ્ચય કરી નાખ્યો હતો. સુરપણખાને એ જ જોઈતું હતું. તે અડધું રૂજાયેલું નાક પંપાળતી ત્યાંથી સીધી ભોજન સારામાં ગઈ. રામાયણમાં કહેલા રાક્ષસો દક્ષિણ હિન્દના આદિવાસીઓ હશે એમ લાગે છે. ઉત્તર હિન્દના આર્યો કરતાં તેમના સંસ્કાર, રીતપાત, ખાવું પીવું વગેરે જુદા હશે. આર્યો દક્ષિણમાં આગળ વધતા ગયા હશે તેમ તેમને દક્ષિણના આ આદિવાસીઓની સામે ઘર્ષણમાં ઉતરવું પડ્યું હશે. આદિવાસીઓ પોતાની ભૂમિને આર્યોથી અલિપ્ત મુક્ત રાખવા માગતા હશે અને આર્યો યજ્ઞ યાગોની નવી પ્રણાલિકાઓ ત્યાં સ્થાપવા માગતા હશે. આથી પહેલા થાણા ત્યાં ઋષિમુનિઓએ નાખ્યા હશે. દક્ષિણના આદિવાસીઓ આર્યો નહોતા એટલે અનાર્ય હતા, પણ તેમનામાં વિદ્યા કરા નહોતા એમ નહીં, તેમને પોતાની સ્વતંત્ર સંસ્કૃતિ હશે જ. તેના પુરાવા રામાયણમાં ઠેર ઠેર મળે છે. રામ સુરપણખા કલ્યાણી કહીને સંબોધે છે, તે અમસ્તુ જ નહીં હોય. વળી સુરપણખા રાવણને રાજનીતિનો જે ઉપદેશ આપે છે તે સાધારણ સ્ત્રીના મુખમાંથી નીકળવાનો સંભવ નથી. તે જાણે છે કે રાવણ ભોગ વિલાસમાં રચ્યો પચ્યો રહે છે, તેથી રામની સામે તેને ઉશ્કેરવા માટે તે તેના ભોગ વિલાસને જ ઉશ્કેરે છે.